એ દયાના ધોધ થી આપણી અંદર એક નવી શક્તિ જાગૃત થતી હોય, અને એ શક્તિથી જ આ જગતની અંદર જે કોઈ પ્રશ્ન છે, એ પ્રશ્ન સામે જે કોઈ તકલીફ છે એને ઉકેલવા માટે એક આપણામાં એક શક્તિ જાગૃત થતી હોય કે જેનું સોલ્યુશન લાવી અને આપણને જીવન જીવવામાં એક આનંદ આવે. એ પ્રશ્નની અંદરથી એ ગૂંચવણમાંથી નીકળવા માટે જો આપણી પાસે સમજણ ન હોય, તો આપણે અનેક રીતે અને અનેક સમય સુધી દુઃખી થઈ અને જીવન જીવીએ. પણ સાથે સાથે પરમાત્માએ સંતો દ્વારા પણ પરમાત્માના મુખથી નીકળેલી એક વાણી સંતો દ્વારા આપણી સામે સમક્ષ પ્રત્યક્ષ રજૂ કરવા માટે પણ સંતોને આપણી પાસે રાખ્યા છે. આ એક કૃપા. દરેક ક્ષણે દરેક પળે પરમાત્માની કૃપાનો અનુભવ કરવો હોય તો આપણી દરેક પ્રક્રિયા, આપણી દરેક ક્રિયાની અંદર અંતર્મુખ થાવું. અને અંતર્મુખ થતા જ તરત નીચેનું એક સ્તર એવું હોય છે કે જે આપણને પરમાત્માનો આનંદ અપાવે, પરમાત્માની યાદ અપાવે. ઉપરના સ્તર તો આપણે બનાવી દીધા ને આપણી અજ્ઞાનતાને લીધે, આપણી મોહવસ્તાને લીધે, આપણી આ સંસારમાં રહેલી આસક્તિને લીધે આપણે અમુક ઘણા ઘણા બધા પળ બનાવી દીધા. એ પળ એટલે શું? પળ કેવા હોય કે આપણે ધાર્યા કરતા ઘણું બધું નફો મળે આપણને. તો એક સ્તર જે નીચેનું પરમાત્માનું સ્તર એ કહું છું કે આપણને દાન તરફ લઈ જાય, પણ એની ઉપર આપણે જે અજ્ઞાનતાવશ મોહવશ જે પડ બનાવ્યા છે એ આપણને તરત આસક્તિમાં ઘુમાવી દે. એ પડ એ આપના મોહવશ પડ, આસક્તિના પડ. અને એવા એવા પડ દરેક સ્ટેજની અંદર આપણા જીવનની અંદર વિસ્તરેલા છે. એટલે જીવનમાં આસક્તિ વગર, મોહ વગર દરેક કાર્ય થાય, દરેક કર્મ થાય તો ધીરે 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 એ કર્મ સેવામાં પરિણમે. મહાપુરુષો કહી ગયા છે, સંતો અત્યારે પણ કહે છે કે સેવા સબદ અને સુમિરન એ તરવાનો ઉપાય. ભવસાગરને તરવું હોય તો આ ઉપાય, ભવસાગરને તરવું હોય તો સેવા જરૂરી છે, સબદ જરૂરી છે અને સુમિરન જરૂરી છે. આ ત્રણ જો છૂટ્યા, આ ત્રણમાંથી તમે બહાર ફેંકાઈ ગયા તો સમજવું કે આપણે સંસાર ચક્રની અંદર ઘૂમી રહ્યા છે, અટવાઈ પડેલા છે. સેવા, સબદ અને સુમિરન કહેતા દરેક કાર્ય, દરેક પ્રવૃત્તિને અંતર્મુખ થતા એક પરમાત્માની એક ધાર આપણને મળતી હોય છે, એક અનુભવ મળતો હોય છે, એક આનંદ મળતો હોય છે. અને એ આનંદ જ દરેક ક્રિયાની અંદર, આપણી પ્રતિકૂળ કોઈ ક્રિયા થઈ તો એની અંદરથી આપણને દુઃખ ઉપજવાનું છે. કારણ એ દુઃખ આપણે જાતે બનાવી રહ્યા છીએ, આપણે બનાવીને એને અનુભવમાં લઈ લીધું છે, એને આપણામાં જડ કરી દીધું છે, સ્થિર કરી દીધું છે. જો એ સ્થિર ના કર્યું હોય તો સમજવું, અથવા તો સ્થિર કર્યા બાદ એનાથી આપણે વિમુખ થઈ ગયા, એનાથી આપણે દૂર રહ્યા, એની અસર આપણામાં ઉતરતી નથી, એને આપણે સમજી લીધું કે આ તો દુઃખ મેં મારી જાતે ઊભું કર્યું, ખરેખર તો મારી સ્થિતિ આ છે. પરમાત્મા સદાય આનંદમાં રહે છે અને હું એમનો જ છું, તો મારે પણ સદાય આનંદમાં રહેવું જોઈએ. આ બિલકુલ ભૂલ ભરેલું નથી. હું પરમાત્માનો છું, પરમાત્મા મારા છે, જે કંઈ પ્રભુ કરશે એ મારા હિતનું હશે. આ તમામ સત્સંગનો આ એક મુખ્ય નિર્ણય આજ જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. તો પછી જુઓ, એ કોઈ પણ પ્રક્રિયા હોય એ આપણે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એની અંદરથી કંઈક વિશેષ આનંદ આપણને મળશે. ભલે એમાં આપણને નુકસાન થાય, જે અજ્ઞાની જીવ છે એ તરત દુઃખી થશે. જે અજ્ઞાની જીવ હોય એ તરત દુઃખી થાય કે ભાઈ આ ધંધો કરતા કરતા આટલી ખોટ વાગી 1,00,000 રૂપિયાની, તો મારે તો આ ઉપાધિ થઈ, આવતી વખતના ધંધાની ઇન્કમ ગતી રહી, મારે મુદત આ મુદ્દલ જે હતું મારું એ બધું વેડફાઈ ગયું નુકસાનમાં. પણ જે જ્ઞાની છે એ તરત આવા દુઃખ ભર્યા પ્રસંગમાંથી પણ આનંદ મેળવી લે કે આ તો એક પરમાત્માની ઈચ્છાથી થયું. એટલે સત્સંગ સાંભળ્યા બાદ આપણું જીવન આવું બનવું જોઈએ. યુનિવર્સિટી પોતાના ગામમાં નથી માટે ભણ્યા નહીં, પણ સત્સંગ તો આપણે રોજ સાંભળીએ છીએ. મતલબ બીજા બધા ભલે નહીં આચરણમાં મૂકે, પણ આપણે તો આચરણમાં મૂકવું જ રહ્યું. જો આપણે આચરણમાં મૂક્યું તો પરમાત્માના મુખે આનંદ અને એની કૃપાનો ધોધ એનો અનુભવ થશે. પણ જો ના મૂક્યું તો એનું કોઈ કંઈ પરિણામ તો છે જ, એનું પરિણામ છે જ, એનું પરિણામ એ જ કે ભગવાન એવી કોઈ તક તમારે જીવનમાં ફરી મૂકશે તો ખરું જ, પણ પહેલા પેલા લોકોને આપશે કે જે દૂર છે એ લોકોને. તમને એક તક આપી છે, તમે બધા દૂર હતા, આપણે બધાય તમે હું બધાય એક દૂર હતા, આપણને એક તક આપવામાં આવી છે. તું મારી નજીક આય અને તું મારામાં ભળી જા, તારા આત્મ સ્વરૂપને ઓળખ. અને એ માટે તને સત્સંગમાં લાવવામાં આવ્યો છે. હવે સત્સંગને આચરણમાં મૂકવું એ તમે જુઓ. જો સત્સંગ આચરણમાં મૂકાઈ ગયો, એક સત્સંગ, સત્સંગની એક લીટી જીવનમાં લઈ લો, મારે આ કરવું છે, સંતોની સેવા કરવી છે, અતિથિઓની સેવા કરવી છે, આવેલો દરેક જીવ જે મારી શરણે આવ્યો છે એને શરણ આપવું જ રહ્યું મારે. રામાયણમાં કહ્યું છે કે શરણાગત કહુ જે તજહી નિજ અનહિત અનુમાની, તેનર પાવર પાપમય તિનહી બિલોકત થાય. શરણાગત શરણાર્થી જે આપણે શરણે આવ્યો છે એનું જો આપણે હિત જોઈએ કે અમારે કામમાં લાગશે, આ મારે આ જગ્યાએ મારી આ સેવા ચાલે છે દવાખાના વિભાગમાં કામમાં લાગશે, તે વખત આપણી વૃત્તિ આવી હોય સેવાની કામમાં લાગશે, ગૌશાળામાં કામમાં લાગશે કે આ જગ્યાએ કામમાં લાગશે, તો આપણું એ હિત જોયું. કે કોઈ પણ રીતે અનહિત રીતે પણ આપણે ઘણી વખત એને રાખતા હોય છે કે હિતની રીતે પણ ઘણી વખત રાખતા હોય છે, રાખતા હોઈએ છીએ, જોઈએ છીએ, અને ત્યારબાદ એવું લાગે કે આ કામનો જ નહીં તો આપણે એને કાઢી મૂકીએ. એક પ્રેક્ટિકલ બતાવું, એક જે જોયું છે એ બતાવું. તો એનાથી શું થાય? એનાથી આપણે દોષમાં પડીએ છીએ, કારણ કે આપણે હિત જોયું, આપણો સ્વાર્થ જોયો. આ સ્વાર્થ તો છે જ, સ્વાર્થની એક વૃત્તિ તો છે જ. ભલે આપણું જીવન સાધુ જીવન થયું, સેવામય બધી વૃત્તિઓ રહી, આપણું દરેક લક્ષણ સેવામય હોય, આપણું દરેક કાર્ય સેવામય હોય, હે કોઈને ઠપકો આપીએ તો એના કે કલ્યાણ માટે આપીએ, પણ એ ઠપકો એટલે ક્રોધના રૂપે તો ખરો જ. ઠપકો આપ્યો કોઈ ઉપર, મેં કંઈક ક્રોધ કર્યો, કંઈક 2-4 શબ્દો એવા બોલી પણ નાખ્યા, મતલબ ક્રોધ તો છે જ મારા જીવનની અંદર. તો મુખ્ય આપણું જીવન શું હોવું જોઈએ? રાગદ્વેષથી વિમુખ, કામથી વિમુખ, એનાથી દૂર, અને બધાનો નાશ કરવાનું. આ જ જીવન, સાધુ જીવનનો મુખ્ય ધ્યેય આ જ, કે પોતાની અંદર રહેલા રાગદ્વેષને ઉડાડો અને દૂર કરી દો, પોતાની અંદર જે કામવાસના રહેલી છે એને દૂર કરી દો. પર નારી માતા સમલેખી કદી કુદ્રષ્ટિ કરાય નહીં, મતલબ પછી નારી સામે જોવાનું એવું નહીં, નારી સામે જોવાનું એ નહીં, નારી સામે જોવાનું પણ એ નારીના રૂપમાં નહીં, માના રૂપમાં. નારી હોય તો દ્રષ્ટિ ના થાય, પણ નારી જ નહીં, જ્યાં સ્વરૂપ જ બદલાઈ ગયું, માના રૂપે આવી ગઈ, પછી નારી છે જ ક્યાં? નારી હોય તો જોવાનું નહીં, પણ જગતમાં નારી ક્યાં દેખાય? પછી જે જાણકાર હોય, જે જ્ઞાની હોય, એ પછી નારીના રૂપમાં ના જુએ, જેને તો જ્યાં દ્રષ્ટિ પડે એની પોતાની પૂર્વાશ્રમની જે માં હોય એ જ દેખાય ત્યાં. પછી જુઓ, પછી નારી એ નારી નહીં લાગે, પછી એ સબ્જેક્ટ તમારા આગળથી દૂર થઈ જશે. જેમ કે એક વ્યક્તિ પોતાના પૂર્વાશ્રમની અંદર, પોતાના પૂર્વ જીવનની અંદર ઘણા ઈંડા, ચીમા, મરઘી આ બધું ખાય, કોઈ સંતના સમાગમથી, કોઈ સત્સંગથી એને એમ થયું કે આ તો જીવની હત્યા થઈ, આ તો હિંસા થઈ, તો મારા જીવનમાં આ ના હોવું જોઈએ. સત્સંગનો અભાવ, સત્સંગનો અભાવ હતો એટલે આ ક્રિયાને ઉતારી પોતાના જીવનમાં, પણ જ્યાં સત્સંગની અસર થઈ, સત્સંગમાં ઊંડો ઉતર્યો, તેને ખબર પડી કે આ તો જીવની હિંસા છે, આ ના થવું જોઈએ. એટલે તરત એને છોડી દીધું. છોડ્યું તો એને એવી રીતે છોડ્યું, એને છોડવાના અનેક પ્રકાર છે. સત્સંગની અસરથી ધ્યાન ત્યાં રહેવું, પોતાની સામે જ, પોતાના ઘરની સામે જ પોલ્ટ્રી ફોર્મ. એને ખાવાનું છોડી દીધું, પોતાનું ઘર ત્યાંથી હટાવ્યું નહીં. મારે મરઘી ખાવાની છોડી દેવાની, એનો મતલબ એ નહીં કે ત્યાંથી મારે સામેથી હું દૂર જતો રહું, પોલ્ટ્રી ફાર્મથી મારું ઘર દૂર લઈ જાઉં, બીજા કોઈ ઘરમાં રહેવા જતો રહું. એક રસ્તો એ પણ છે, બીજા કોઈ ઘરમાં રહી રહેવા જતો રહું, જેથી મારી સન્મુખ હોય તો મારી દ્રષ્ટિ જાય, વારંવાર મારી વૃત્તિ બનતી રહે અંદર કે હા આજે ખાવાનું છે, આજે આ ખાવું છે, આજે પેલું ખાવું છે. એ વૃત્તિ જો મનમાં રહે, સામે દ્રષ્ટિ સામે રહે તો રહી પણ શકે, પણ નારી હોય તો વાસના જાગે ને. પણ માનું રૂપ લઈ જાય, માનું રૂપ થઈ જાય અંદર, પછી એ વાસના દૂર. વાસના પછી તમે ભૂલી જશો. વાસના શબ્દ કોઈ સંભળાવે તો એમ લાગશે કે વાસના એટલે શું, મને બતાવો વાસના એટલે શું, કેવી હોય વાસના બતાવો મને. ધીરે ધીરે જીવન એ તરફ લઈ જાય આપણું. એનું નામ સાધુ જીવન, એનું નામ સાધુ જીવન. નારી હોય તો કુદ્રષ્ટિ રહે, પણ માના રૂપમાં આવી ગઈ એટલે પછી કુદ્રષ્ટિ દૂર. એમ જે સમજણ જીવનમાં આવી ગઈ કે આ તો અજ્ઞાન છે, આ અજ્ઞાનવશ મારું આ એક આચરણ છે, આ હિંસા છે જીવની, એ જે સમજણમાં આવી ગયું અને દ્રષ્ટિ બદલાઈ ગઈ, ત્યાં પછી એના સન્મુખ રહો ને. પોલ્ટ્રી ફોર્મ ભલે ને સામે રહ્યું, હું તો અહીંયા જ રહીશ, મેં નક્કી કરી દીધું ને કે મારે નહીં ખાવું એટલે નહીં જ ખાવું, પતી ગઈ વાત. આચરણમાં મૂકી દીધું એને સત્સંગની અસર. બાકી મનને જ્યાં સુધી આ બધી આ બધી જે દુર્ઘટનાઓ છે, આ જે બધા પ્રસંગ છે, દુઃખ ભર્યા કે સુખ ભર્યા, જે કંઈ છે એ મન તમને મન એ તરફ લઈ જાય. તમે જુઓ પોતાને જ્યારે એની અંદર બેસો, એટલે સત્સંગ સાંભળ્યા બાદ પોતાની રીતે એકાંતમાં થોડાક સમય બેસો આપ, જ્યાં સારું સારું વાતાવરણ હોય ત્યાં એકાદ કલાક, દિવસના 24 કલાક ભગવાને આપ્યા છે, એમાંથી એકાદ કલાક એકાંતમાં બેસો. પોતાના બાળકો, સ્ત્રી હોય તો પોતાના પતિને, પતિ હોય તો પોતાની સ્ત્રીને દૂર રાખો, પોતાના મા બાપ એનાથી બધાથી દૂર એક એકાંત જગ્યામાં એકાદ કલાક કાઢો, તો ખબર પડે હું કોણ, અથવા મારું કાર્ય જગતમાં શું હોઈ શકે. બાકી આપણી તો દ્રષ્ટિ ક્યાં સુધી જાય છે, ઘરમાં આપણે હઈએ, મમ્મી પપ્પા કાકા કાકી કોઈ ભાઈ બહેન જે હોય, તરત આપણી દ્રષ્ટિમાં આ તરફ જાય, ત્યાં થોડોક સંવાદ કરીને બાપ તરફ જાય, ત્યાં થોડી દ્રષ્ટિ કરીને ભાઈ તરફ જાય, તો મિત્ર તરફ જાય, કોઈ કોઈ બહેન તરફ જાય, આપણી દ્રષ્ટિ આગળ જતી જ નહીં, આપણું ચિંતન આગળ જતું જ નહીં. પણ આ બધાથી આપણે દૂર જઈએ તો કંઈક નવું દ્રશ્ય સામે, તો કંઈક ચિંતન ત્યાં ચોટે. સમજમાં આવે છે કે નહીં? આપણી સન્મુખ હોય જે વ્યક્તિ, એના જ ચિંતન, એના જ વિચારો આપણા સન્મુખ મનમાં રહે. એટલા માટે દિવસમાં એકાદ કલાક, દોઢ કલાક ધીરે ધીરે એને વધારતા જાઓ, જો અનુભવમાં મેળવો. અને અનુભવ થોડા સમય કરો, એકાદ મહિનો કરો આનો અનુભવ, એક નવું ચિંતન તમારે અંદર જાગૃત થશે. બાકી સંત જીવનમાં એમ થોડું ટકી શકાય, આટલા બધા સંતો વિશ્વમાં ઘણા બધા સંતો હશે, એક સાથે જ બધું છોડીને નીકળી જવું, અને એના એ વિચારોને દૂર કરવા, પાછા પોતાના જીવનની અંદર આવ્યા બાદ એ વિચારોથી દૂર રહેવું. બાકી વિચાર મનમાં આવે તમને શું ખબર પડે, તા મહારાજ શું ચિંતન કરે તમને શું ખબર પડે, હું ભલે અત્યારે સત્સંગ કરતો મારામાં કેટલા દુર્ગુણ છે તમને કેવી રીતે ખબર પડશે, મારું શું ખોટું ચિંતન ચાલે તમને કેવી રીતે ખબર પડશે, એ તો મને જ અંદર તાપ આપવાના છે ને. મારી બોલીમાંથી કંઈક મીઠા શબ્દો નીકળે બધાને સુખ આપશે એ વસ્તુ જુદી છે, પણ અંદર કંઈક ખરાબ પડી રહ્યું છે તો મને જ દુઃખ આપશે ને. તો આપણો નિર્ણય શું હોવો જોઈએ, આપણું જીવનનો ધ્યેય શું હોવું જોઈએ, આપણી અંદર જે ખોટું પડેલું છે એને બહાર કાઢો, અને એને અંદર લઈ જવું હોય તો કંઈક શુદ્ધ બનાવે, બસ આપણા જીવનનો ધ્યેય આ હોવું જોઈએ. આપણા જીવનનો ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ હોવી જોઈએ, આપણા જીવનનો ધ્યેય દરેક જીવ સાથે પ્રેમ ભાવથી વર્તન હોવું જોઈએ. કારણ દરેક જીવ એ આપણને મળવાય આગળ આવે છે પૂર્વજન્મના કોઈ સંબંધ, બરાબર. આ સમજ આપણા જીવનમાં નથી એટલા માટે દુઃખ છે. આજે કોઈ વ્યક્તિ અહીંથી જતો હોય તો એમ થાય કે આ તો ઠીક નથી, આનું વર્તન ઠીક નહીં, એટલે મારે એની જોડે વાતચીત કરવી નહીં. કેમ? તમે એના પ્રત્યે દુરાગ્રહ કરી દીધો, તમે એને અસંતોષ આપી દીધો ને. બાકી એ પ્રકૃતિ તો બનાવી છે ભગવાને, મતલબ તમે ભગવાનથી વિમુખ થયા. તમે એક રીતે માનો છો કે હું માળા સેવા પૂજા બધું કરું છું એટલે ભગવાનની નજીક છું, પણ જ્યાં બહાર નીકળીને તમે કોઈની સાથે દુરાગ્રહ કરી દીધો, અવ્યવહાર કરી દીધો, મતલબ જે વ્યક્તિને ભગવાને બનાવી છે એની સાથે તમે દુરાગ્રહ કર્યો, એની સાથે તમે અવ્યવહાર કર્યો, મતલબ તમે ભગવાન સાથે અવ્યવહાર કર્યો. કારણ કે એની પ્રકૃતિ તો ભગવાને રચિત છે ને. એટલા માટે એક સંતે કહ્યું છે, જે કઈ વ્યવહાર છે એને શુદ્ધ બનાવો તો જ ભજન બને, ભજન તો જ બને, નહીતર બને નહીં. વ્યવહાર શુદ્ધ, પોતાની નિષ્ઠા નિષ્ઠા હોવી જોઈએ, દરેક કાર્ય અંદર એક નિષ્ઠા હોવી જોઈએ, અને એ કાર્યને પરમાત્મામાં ભેળવી દો. આપ કઈ ગ્રહણ કરો તેની અંદર, એની અંદર દાખલ કરો પરમાત્માને. કેવી રીતે દાખલ કરવાના? આજે હું ખાઈ રહ્યો છું, મને એમ થવું જોઈએ મનમાં કે કોઈ બ્રહ્મત્વ શક્તિ મારી અંદર જઈ રહી છે. આપણા ઉચ્છ્વાસ દ્વારા આપણા શ્વાસ છે, મળ છે, પેશાબ છે, જ્યારે નીકળતું હોય તો આપણે મનમાં એવું ગ્રંથિ એક ભાવના એ કરવાની, કારણ કે પરમાત્માને વચ્ચે લાવવા છે ને. આપણી દરેક ક્રિયાની અંદર પરમાત્માને દાખલ કરવા છે, એટલા માટે તે વખત આવી એક શુદ્ધ ભાવના કરો અંદરથી કે મારી અંદરથી વાસના જઈ રહી છે, કામ જઈ રહ્યો છે, ક્રોધ જઈ રહ્યો છે, એક એક વાસનાને વારંવાર પકડતા રહો. દિવસમાં એક વાર પેશાબ કરવા જઈએ તો ચિંતન કરો, મારી અંદરથી વાસના જઈ રહી છે, મળતે એક કરવા દો કે મારાથી કામ વાસ દૂર, કે ક્રોધ જઈ રહ્યો છે, રાગદ્વેષ જઈ રહ્યો છે, તો ધીરે 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 તમારા એક ચિંતન અંદર તમે અંદર દાખલ થઈ જશો, એક અંદર તમે દાખલ થઈ જશો, એનાથી તમને એક પરમાત્માનો અનુભવ થશે. અને અનેક પરિસ્થિતિની વચ્ચે તમે એકલા રહી શકો, આ સાધુ જીવનનો અનુભવ બતાવું છું. બાકી વાંચતી વખત ઘણા રેડિયા ચાલતા હોય, ઘણી ટેપ ચાલતી હોય, કે બીજું કંઈ કરતા હોય ત્યારે બીજા બધા વાતચીત કરતા હોય, પાઠ ચાલતો હોય ત્યારે બીજા વખત કોઈ પોતપોતાની વાતચીત કરતા હોય, તો તે વખતે પોતાની અંદર અંતર્મુખ થયેલા હોય એ જીવ ત્યાં ટકી શકે, બાકી કોઈ ના ટકી શકે. બાકી એ તરત બાજુવાળાને વાતમાં ઇન્ટરેસ્ટ આપશે, બાજુવાળાની વાત એને ગમતી થઈ જશે. પણ જેની નિષ્ઠા છે ભગવાન પ્રત્યે, જે અંતર્મુખ થયેલો જીવ છે, એ તરત ત્યાં ત્યાં ચોંટી રહે. એટલે દરેક કાર્યની અંદર પરમાત્માને ભેળવો. કેવી રીતે ભેળવવાના? ખાતી વખત અને જમતી વખત તો મેં તમને કહી દીધા, તો 24 કલાકમાંથી 4 કલાક તો મને લાગે છે હવા જતા હોય છે, એક લેવામાં એક કાઢવામાં જાય છે કે નહીં? આજે આ ખાધું, પાછું મોડું થયું, ફરી પાછું પેલું લીધું, આ ગળ્યું હતું, આ કઈ ખાટું છે, આ લો, બહુ ગળ્યું લાગ્યું, લાવો છે તીખું લઈએ. એટલે બધા સ્વાદ ધીરે 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 આપણે લેતા આવીએ, તો ધીરે ધીરે એની અંદર પરમાત્માને ભેળવો. ભાઈ મારી અંદર પરમાત્મા ની એક શક્તિ અંદર દાખલ થઈ રહી છે, અને જરા કંઈક ઉચ્છવાસ કરીએ ત્યારે આપણે અંદરથી કંઈક આવું ક્રોધ આસક્તિ બધું દૂર થઈ રહ્યું છે એવું ચિંતન કરો, તો એનાથી શું બનશે? એનાથી એ પ્રવૃત્તિ તમારી જીવનની એ જે ક્રિયા થઈ એ પરમાત્મામાં ભળી જશે, અને સાથે સાથે એ વખતે મન જે બીજા વિચારોમાં જવાનું હોય એ પરમાત્મામાં ભળી જાય. મતલબ એ આખી ક્રિયા તમારી પરમાત્મા માટે બની ગઈ, કે જે ક્રિયા અનેક જીવો માટે દુર્લભ, પરમાત્માની અંદર ભેળવવી દુર્લભ. બાકી આ સમયમાં હું નવરો બેઠો હોઉં તો મંત્ર જાપ ચાલે એ વસ્તુ જુદી છે, પણ ત્યાં બાથરૂમમાં ગયા પછી એ ક્રિયા પરમાત્મામાં ભળવી એ બહુ દુર્લભ અશક્ય છે. પણ એને જો પહેલામાં પહેલી ત્યાં ભેળવી દઈએ તો બાકી આ બધું સરળ થઈ જાય. જે અશક્ય છે એને શક્ય બનાવી દો, પછી તો ધીરે 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 બધું શક્ય બની જાય. હળતા ફળતા ખાવાનું પીવાનું બધું જ પરમાત્મામાં ભેળવી દો. કોઈ પ્રસંગ ખરાબ બન્યો છતાં પરમાત્મામાં ભેળવી દો. ઘણી વખત કોઈનો એવો કોઈ પ્રશ્ન હોય મનમાં, અમે મનમાં ચિંતન કરીએ છીએ, કારણ હું મારા પૂર્વાશ્રમને પૂર્વાશ્રમમાં જીવેલો છું, મેં નોકરી કરેલી, તે વખત મારો જે સાહેબ હોય હું એટલા માટે વારંવાર મારું અંદરથી બહાર કાઢું છું, કારણ કે એને હું અત્યારે પરમાત્મામાં ભેળવી રહ્યો છું અને સાધુ જીવનનો આનંદ માણી રહ્યો છું. એ જીવનમાં તે વખત કેવું હતું, તે વખત મારી કોઈ ઉપરનો ઉપરી હોય, એવા ઉપરી ઘણા બધા હોય, એમાંથી જે મારી ઉપરનો હોય એ કંઈક કે તો માનવું યોગ્ય મને લાગે નોકરી કરતા, પણ એની સાથેનો એનો જ મિત્ર મને કે એટલે મારે કરવું જ રહ્યું, કારણ કે પેલાનો મિત્ર છે, મારા સાહેબનો એ મિત્ર છે, એ મારે કરવું જ રહ્યું. પણ તે વખત મનમાં કંઈક થાય કે આ સાલો મને બહુ બોલ બોલ કરે છે, એનું કંઈક આ એનું કંઈક જાતે કરતો નહીં, મને કેવડાવે છે, પાણી તો મારી જોડે ના માગે, પણ એમ કે ધીરે ધીરે મિત્રતા કરીને કે આ મારું કાર્ય કરી દે, આ મારું કાર્ય કરી દે. ઘણી વખત આપ લોકોમાં પણ બનતું હોય એવું, નાના નાના છોકરા હોય, કોઈ મોટો છોકરો હોય 15-20 વર્ષની ઉંમરનો, તો આપ લોકોનું વડીલોનું કંઈક કહેવું એટલે એને યોગ્ય ના લાગે, એને એમ મનમાં થાય કે આ વડીલ મને ક્યાં આગળ કહે છે અત્યારે, એ લોકો એમના છોકરાને કહેતા નહીં. ઘણી વખત અમારા ફરિયામાં એવું બનતું, એટલા માટે કહું છું પૂર્વાશ્રમને હું સાધુ જીવનમાં લઈ રહ્યો છું. કેવી રીતે? ભગવાનના માધ્યમથી. મતલબ એ આસક્તિના બંધનમાં પ્રયત્ન કરો, ધીરે ધીરે પ્રયત્ન કરીએ તો એના થકી બની જવાય, એ ચોક્કસ વસ્તુ. પણ પ્રયત્ન ના હોય તો એનું બનાય નહીં. પ્રયત્ન થોડો થોડો જો જીવનમાં રહે, બે વ્યક્તિ હોય એકબીજા સાથે બનતું ના હોય તો એને એક રૂમમાં પૂર દો અથવા તો એને એક રૂમમાં રાખો, તો ધીરે 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 તમે જોશો બંનેમાં અમુક સમય પછી ચેન્જ આવશે. ભલે એકબીજાની સામે નજર પણ ના રાખતા હોય પણ ધીરે 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 એવું ચેન્જ આવશે. પછી સાથે સુતા રહેશે, ધીરે ધીરે સાથે ખાવા બેસશે, પછી એકબીજાની એક વાતચીત પણ સમજશે. કારણ અંદર એક પોતાની વૃત્તિ, એક બીજ અંદર પડેલું છે, આવી ઉદારતાનું આવું ક્ષમાનું એક અંદર બીજ પડેલું છે. આપણા આવરણોને દૂર કરી દઈએ તો એ એક આવરણ ખુલ્લું જ છે, પછી તો એના માટે દેખાય એવું જ છે, એ સ્વભાવમાં આવી જ જશે. પણ આપણો આ સ્વભાવ દૂર કરવાની જરૂર છે, આપણી સામેના પાત્રોને દૂર કરીને થોડું એકાંતમાં જવાની જરૂર છે, તો જ આ ખબર પડે, તો જ જીવનમાં ખબર પડે. બાકી છોકરા છે, છોકરાના છોકરા, એની ઈચ્છા થાય પછી એને રમાડીએ આપણે, પણ મતલબ વૃત્તિ આપણી દ્રષ્ટિ દૂર નહીં જાય, દૂર જશે નહીં, એટલે સાચું તત્વ આપણે જીવનમાં આવશે નહીં. પછી મનુષ્ય જીવન, મનુષ્ય જન્મ એટલે દુર્લભ. આપણે જોઈએ છીએ જીવન દરમિયાન, આપણા પોતાની જીવનમાં આપણે જોઈએ છીએ દિવસ દરમિયાન પણ ઘણા બધા જીવન આપણે જોઈ રહ્યા છીએ, કીટ હોય, દેડકો હોય, પતંગી હોય, ગિલોડી હોય, કાચિંડો હોય, કેટલા બધા જીવો, બંદો, આ તે, એ અનેક યોનિમાંથી આપણે ભ્રમણ કરીને આવ્યા છીએ. બધી અનેક યોનિમાંથી ભ્રમણ કરતા 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 આપણે આવ્યા છીએ. પણ મનમાં એક નિષ્ઠા બાંધી લેવાની કે ગુરુ મહારાજ કહે છે, લક્ષ્મણદાસ મહારાજ કે એ જુગમે મેં દાસ હુએ તુમ્હારે દાસન કેરા દાસ, ફિર ફિર કે મેં દાસ હું, ફિર ફિર કે મેં દાસ હું, જૈસે હંસ સરોવર પાર. મનમાં એક આવી ગ્રંથિ બાંધી લેવાની, તો આવી એક નિષ્ઠા પોતાની અંદર પડી જાય તો ફરી આપણે ફિર ફિર કે દાસ, ભલે આપણામાંથી કોઈ આસક્તિ હજુ નીકળી ના હોય છતાંય ફરી આપણે દાસના રૂપે જન્મ આવે. વૃત્તિ એવી કોઈ દિવસ આપણા, આપણી વૃત્તિ, આપણું લક્ષણ એવું કોઈ દિવસ અધા તરફ લઈ જાય એવું બનાવશું નહીં. જો અધા તરફ વૃત્તિને બનાવી તો મન, બુદ્ધિ, આપણું ચિત્ત બધું અધા તરફ જશે, આપણું લક્ષ્ય બધું અધા તરફ જશે. અને અધા તરફ જાય તો અંતકાલે જ મામેવ, જે મારું અંત, અંતમાં જે મારું સ્મરણ કરશે એવું કરશે, એનું જે વૃત્તિ હશે એવું એને મળશે આગળ. તો જેવું જેવું ચિંતન કરશે, જેવી એ વૃત્તિ અધા તરફ બનાવશે તો અધા તરફ જ જશે. પછી પરમાત્માના તો તમે પુત્ર છો, આપણે બધા પુત્ર છીએ, પરમાત્માની ઈચ્છા છે કે આપણો બાપ છે એની ઈચ્છા છે કે મારા પુત્રની ઈચ્છા હું પૂર્ણ કરું. એટલે તમારી જો અંતે આ વૃત્તિ હોય તો એ માર્ગે તમે જાઓ. પરમાત્માની તો ઈચ્છા છે કે હું તમારી ઈચ્છાને પૂર્ણ કરું, તો શા માટે આવું ધન આપણે છોડી દઈએ? શા માટે આપણું આવું ધન કે પરમાત્મા મારે તો તારી જ ઈચ્છા છે, તારી જ પ્રાપ્તિ કરવી છે, શા માટે એવું છોડીને સામાન્ય વૃત્તિઓને આપણે પકડી રાખીએ, સામાન્ય ધનને આપણે લૂંટી લઈએ? આસક્તિ, મોહ એ આપણને પરમાત્માથી વિમુખ કરનાર. એક ગ્રસ્ત જીવન એક ઉદાહરણ આપું. આપ ઘણા બધા ગ્રસ્ત જીવનમાં છો, ગ્રસ્ત જીવનમાં અમુક જણા જે જીવી રહ્યા છે કોઈ સંખ્યાને બાદ કરતા, તો એ લોકો ગ્રસ્ત જીવનનું જીવન વાંચે, એ લોકો અનુભવ કરે કે અમારા જે પૂર્વ જીવનની અંદર કે પૂર્વ કાળની અંદર ગ્રસ્ત જીવન લોકો કેવું જીવતા હતા, એમાંનું એક સ્પષ્ટ અને સાચું ઉદાહરણ. બિલકુલ ગલત નહીં કે કોઈ કથા હોય એવું નહીં. એ ગ્રસ્ત જીવનમાં, એક ગ્રસ્ત જીવનની અંદર એનો પતિ, એક સ્ત્રીનો એનો પતિ મૃત્યુ પામ્યો હોવા છતાંય એના ઘરની એક પરંપરા હતી, એના ઘરનું એક ધ્યેય હતું કે ઘરે આવેલો કોઈ પણ સાધુ હોય એને ભોજન આપવું, એનો એક નિયમ હતો, એ ઘરનો એક નિયમ હતો. એટલા માટે કહું છું, સત્સંગનો એક સત્સંગ પોતાના જીવનમાં એને છોડી દો સામે, તો ઘણી વખત તમને મોટા 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 મોટું જે દુષ્પરિણામ આવવાનું હોય એનાથી તમને બચાવી દો. તો આ ગ્રસ્ત જીવનનો એક નિયમ હતો કે કોઈ પણ સમયે એક સાધુ આવે અડધી રાતે 12 વાગે તો એને ભોજન આપવાનું જ, ભલે ઘરમાં ગમે તેવો પ્રસંગ હોય, દુઃખદ કે સુખદ. થયું એવું કે એક દિવસ એનો પતિ જ મૃત્યુ પામ્યો, અંદર બધું રડારડ ચાલે, છતાંય સ્ત્રી થોડી જ્ઞાની હતી, કારણ પોતાની એક પરંપરા ચાલુ હતી કે ગમે ત્યારે સાધુ કોઈ આવશે તો એને ભોજન આપવાનું. એ પરંપરાથી, સાધુઓની સેવાથી એક વૃત્તિ, એક લક્ષણ જે અનેક જન્મોમાં મેળવવા છતાંય આવું જ્ઞાન ના મળે, આવી સમજણ જીવનમાં ના આવતી, એવી એક સમજણ એનામાં ઉતરેલી હતી. હવે થયું એવું કે ઘરમાં બધા આસક્તિને કારણે જે રડતા હતા, હવે એ જ સમય બહારથી કહ્યું, ભિક્ષાન દે. એટલે પેલી સ્ત્રીને યાદ આવ્યું કે અમે બે પહેલાં તો બાળકો તો હમણાં પછી છે, પણ અમારી જે પરંપરામાં તો આ પહેલાં દોડતા જમતા હોય તો ઉભાથી બહાર આપવા જાય હાથ ધોઈ, આજે છે નહીં તો હું એકલી જ છું અને આ પ્રસંગને જાણનાર તો હું એકલી જ છું. ભલે છોકરાઓને હમણાં મેં સંસ્કાર આપ્યા છે છતાં એટલા બધું દ્રઢ નહીં થયા, એટલે છોકરો કોઈ ઊભો નહીં થાય, પણ મારે કંઈક સાધુને જવાબ આપવા માટે જવું પડશે બહાર. એટલે એણે શું કર્યું, એના પુત્રને કહ્યું કે આ તો આ મુખ્ય રૂમ છે આપણો, એને સહેજ આ તમારા જે આ દેહ છે, આ બોડી છે, નાશ પામેલી તારા પપ્પાની જે બોડી છે એને અહીંથી લઈ અને બાજુના રૂમમાં કરી દો, છોકરાઓને કહ્યું. એટલે એને બાજુમાં લઈ ગયા, સાચી એક સત્ય હકીકત બતાવી, અને પછી એને સહેજ પોતું મારી દઈ અને સાધુને તો પહેલાં એને જઈને બહાર બેસાડ્યો, સહેજ પોતું મારી દઈને સાધુને અંદર બોલાવ્યો અને પોતાના ઘરમાં જે કંઈ પડેલું હતું, જે કંઈ બનાવેલું હતું પહેલાં પહેલાં કરીને એના પિતાના મૃત્યુ પહેલાંનું જે કંઈ બનાવીને તૈયાર રાખેલું એ એણે સાધુને પ્રેમથી જમાડ્યો. એને સાધુએ પહેલાં પ્રેમ સાધુને પ્રેમથી એણે જમાડ્યો, પછી કહ્યું કે એણે સાધુ તો એને ઓળખતો ને, સાધુ એને ઓળખતો, ઘણી વખત હું પહેલાં વર્ષો પહેલાં તારી ત્યાં ભિક્ષા લેવા, તારો પતિ ક્યાં છે અને આંખ તારી કેમ આવી છે આવી દેખાય છે, તારા પુત્ર ક્યાં છે, પેલા નાના નાના બાળકો અત્યારે તો ઘણા મોટા થઈ ગયા છે, ક્યાં છે. એને ધીરે રહીને સાધુના આટલા બધા મધુર વેણ એક પ્રેમભાવથી વશ થઈને એને જવાબ આપવો પડ્યો કે મારો પતિ અત્યારે મૃત્યુ પામ્યો છે અને એનું શબ બાજુના રૂમમાં છે, છોકરાઓ રડે છે. તો કે તેમ છતાંય તારી આ વૃત્તિ બની કે સાધુ સેવા કરું, તેમાં નહીં જમાડ્યું. સાધુ જીવનમાં એવું વિચાર કે હું ભ્રષ્ટ થયો, તારા સબમાં સબ છે ઘરમાં, તો એ સાધુ નહીં, એ સાધુ નહીં, એ કોઈ બીજો કહેવાય. અને તર્ક કહ્યું કે તારો આટલો બધો સાધુ પ્રત્યેનો પ્રેમભાવ, સાધુઓની સેવા માટે તું આટલી બધી લાલચ, તારો પતિ મરી ગયો છતાંય તું તારા પતિ પાસેની એક સાધુ માટે સેવા કરવા માટે તું મને અંદર બોલેલા અહીં આટલી બધી સેવા. તો એણે કહ્યું કે ભગવાન આપ લોકોની કૃપાથી એક લક્ષ્ય મારા જીવનમાં ચોંટ્યું છે, તો હું ભગવાનને મારા પૂર્વાશ્રમમાં બહુ માનતી અને ભગવાનને એક મારા પતિના રૂપમાં જ માનતી, ભગવાન મારો પતિ છે, મારો સ્વામી છે, મારું સર્વ કંઈ પતિ ભગવાન છે. તો ભગવાનને એટલી વિરહતા જોઈ, એટલી બધી વિરહતા જોઈને ભગવાને મને કહ્યું કે હું તો તારી સન્મુખ નહીં આવી શકું, પણ એક મારા સ્વરૂપ રૂપે તને એક પતિ આપું છું અને એ પતિને તું તારા જીવનમાં સ્વીકાર. એટલા માટે મેં મારા જીવનમાં એ પતિને મારા સ્વામી તરીકે સ્વીકાર્યો, પણ આજે એ નહીં એટલે મારો મુખ્ય તો પેલો છે જ, મારો મુખ્ય સ્વામી તો પેલો છે જ, આ તો એની વિરહતાને લીધે એણે મને આ સ્વરૂપ આપ્યું હતું, એ આજે છીનવાઈ ગયું, મારું મુખ્ય સ્વરૂપ તો ત્યાં છે જ, મારા મુખ્ય પતિ તો ત્યાં છે જ, એટલે મને એટલી બધી આસક્તિ આના પ્રત્યે નહીં. ભલે આ જીવન જીવવા માટે મેં એનો આધાર લીધો, એણે મારો આધાર લીધો, પણ ખરેખર તો મારો પતિ એ જ છે. સાધુ એકદમ પ્રેમવશ અને ભાવથી વિભોર થઈ ગયો કે તારામાં આ સમજણ, બાકી ગ્રસ્ત જીવનમાં આવી સમજણ હોવી દુર્લભ, અશક્ય, અશક્ય વસ્તુ. તમે જો અનુભવ કરી જુઓ, ખાલી એક મનમાં એક ચિંતન કરી જુઓ. ઘણી વખત આપણે કહીએ છીએ હું માલદાર હોઉં તો આપણે મનમાં ચિંતન કરીએ છીએ, હું આવી ગાડી ફેરવું, આમ કરું તેમ કરું, હું વડાપ્રધાન હોઉં તો દેશમાં આ મુસીબત સમય મુશ્કેલ પ્રમાણે હું આ કાર્ય કરું, તો ઘણી વખત ચિંતન કરી છે. તો મનમાં આવું એક ચિંતન કરી જોવાનું, એનાથી કંઈ ખોટું નહીં, ચિંતન કરી જોવાનું, એનાથી કંઈક નવી શક્તિ કે નવું ચિંતન કે આસક્તિઓ દૂર થતી હોય. મનુષ્ય જન્મનું મુખ્ય ધ્યેય પરમાત્માની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ અર્થે જ કોઈ કાર્ય કરવું, ખાતા પીતા પણ ભગવાનને એની અંદર ભેળવવા, કોઈ પણ કાર્ય જે આપણા વિરુદ્ધ થયું એ સાહેબ ભલે મને કહેતો, સાહેબનો મિત્ર ભલે મને કહેતો, તો મનમાં ભલે સંકોચ થતો, પણ આજે એમ થાય છે ખરેખર કે મને એન્જિનિયરિંગ લાઈનની અંદર આગળ લઈ જવા માટે, આગળ ધપાવવા માટે, કંઈક શીખવાડવા માટે એણે મને કંઈક કાર્ય સોંપ્યું, દ્રષ્ટિ બદલી નાખી આખી. તે વખત મને એમ થતું કે આ તો આ સાલો નવરો છે, એને બેસી રહેવા માટે મને એનું કાર્ય સોંપે, તે વખત એવી દ્રષ્ટિ હતી. ખરેખર એણે જાતે કાર્ય કર્યું, તે વખત ઉપદેશ મારાથી અંદર નીકળતો હતો, કાલે એણે જાતે કાર્ય કરવું જોઈએ, પણ આજે એમ થાય છે કે નહીં, દ્રષ્ટિને બદલી નાખો. એણે મારી એન્જિનિયરિંગ લાઈનમાં મારે જીવન જીવવા માટે કંઈક દ્રઢતા લાવવા માટે, એક્સપર્ટતા લાવવા માટે એ મને કંઈક બતાવી રહ્યો, દ્રષ્ટિ બદલી નાખો, જો આનંદ પરિસ્થિતિની અંદર આનંદ, એમ પરમાત્માને આ રીતે જીવનમાં ભેળવો,